તારીખ 20/1/1997 થી તારીખ 23/1/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 84.
दुखी प्राणी पर तो करुणा ही आती है ना, इसलिए इसलिए आत्मा जे चालता भावो छे એમાં જે પ્રતિબંધક ભાવો છે, કોઈ શોષણના પરિણામો છે, મિથ્યાત્વ અને અજ્ઞાનના જે પરિણામો છે, વિપરીત પરિણામો છે, એ આપણને પ્રતિબંધ નહીં, આપણને પરિભ્રમણનું કારણ છે. એમ પરિભ્રમણનું કારણ આપણને દેખાય તો નથી. એમાં શું છે કે કૃપાલ વિષય ઉપર 128 પત્રમાં પહેલા 4 પેરેગ્રાફ, એમાં અનેક પ્રકારે વિચાર આવે છે પરિભ્રમણ યોજનામાં. એક તો પૂર્વના કરેલા અપરાધોનો પશ્ચાતાપ છે, એને લઈને પણ વેદના ખૂબ આવે છે. મોટા ભાગે તીવ્ર વેદના આવવાનું કારણ એ ત્યાં સુધી જે અનંત પરિભ્રમણ કર્યું એ અપરાધને કારણે કર્યું છે, પોતાના જ અપરાધના કારણે કર્યું છે. અત્યારે પણ આપણે જે સજા ભોગવીએ છીએ એ અપરાધના કારણે ભોગવીએ છીએ, એ પર્યાયમાં ચાલુ પર્યાયમાં ભોગવીએ. એટલે એક તો પૂર્વના અપરાધોનો પશ્ચાતાપ, વર્તમાનમાં આપણો પરમાત્મા આપણામાં બિરાજમાન હોવા છતાં આપણને આપણા આપણા દર્શન થતા નથી. જેમ કોઈને પોતાના ધણીના દર્શન ન થાય તો મળવાનો જોઈએ તો કંઈ ભેદ ના થાય, એના વિયોગ નહીં હોય છે. પણ નિત પરમાત્માના વિયોગ નહીં રહેતા, સત્પુરુષ ન મળે તો એના વિયોગ નહીં રહેતા, પછી કોઈના ઉપર તીવ્ર રાગ કર્યો હોય તો એનો પશ્ચાતાપ થાય, તીવ્ર દ્વેષ કર્યો હોય એનો પશ્ચાતાપ. અનેક પ્રકારે પહેલા તો શું છે કે વેદના થવી જરૂરી છે. પુરુષાર્થમાં તો બપો આવે ત્યારે તો કદાચ વેદના થાય તો અંતઃકરણની શુદ્ધિ થાય, અંતઃકરણની શુદ્ધિ થાય તો ધ્યેય નિશ્ચિત થાય કે હવે મારે પૂરી પૂર્ણ શુદ્ધિ થયું છે, આ સંસારમાં શીખી જવું છે, કોઈ ભોગે મારે બંધન ન જોઈએ, મારે સંસારમાં સંસારના ચાર વિષયના દુઃખનો કોઈ પણ ભોગે ન તો નિર્ધાર થયા પછી પુરુષાર્થ સંવેગ આવે છે. મારે પૂર્ણ શુદ્ધિ જોઈ છે, હજી તો મારું કંઈ થી મારું તો બહુ કામ બાકી છે, પછી ઝડપ કરવાનું ઘરાથી કામ કરવાનું મેં આમ કોર્સ આવે ત્યારે પુરુષાર્થ, પછી પોતાના પરિણામમાં નુકસાન થતું હોય છે, અવલોકન થતું. માનસિક તો કૃપાળુજીના વચનામૃતોમાં તો ઘણો માન છે, પછી બેનસિંહના વચનામૃતોમાં પણ ઘણો માન છે. એ સિવાય બાર ભાવનાનો વિષય છે, પ્રારંભિક ચરિત્રમાં સારો છે. વિષ દોરા ફૂલને પેડા વેદનામાં આવે આવી શકાય એવા વિષય જ્યાં પ્રત્યક્ષ સત્પુરુષ નો હોય ત્યાં સુપાત્ર જીવ નો આધાર છે, ત્યાં આધાર છે. ભલે માર્ગદર્શન ના આપી શકે તો પણ ચર્ચા એ થતું છે, ચર્ચામાં કરી શકાય, પરસ્પર વિચાર વિમર્શ થાય, એમાંથી નીકળે. હા, કોઈ પણ પ્રશ્ન જણાય એટલે એનો રસ્તો નીકળે. સત્સંગ માં તો રુચિ વધે, સત્સંગ બહુ ઉપકાર છે. સમસ્યા કરી સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણીય ગુણ અને વેદન પણ અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે જ્ઞાની પુરુષે જો સુધાર સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. એટલે જ્ઞાની અનુભવી પુરુષે બીજ જ્ઞાન આપ્યું હોય તો એનું રિઝલ્ટ જે આવે એ સામાન્ય આત્મકલ્યાણ થાય છે. અને જે પુરુષ તે સુધારસને આત્મા જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. હવે સુધારસને જ આત્મા જાણે છે એટલે ભ્રાંતિથી આત્મા જાણે છે એમ નથી. લેવું ત્યાં શું છે કે જ્યાં સુધી અનુભવ નથી થતો ત્યાં સુધી પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે. શું
બરાબર?
પણ સ્વરૂપ નિશ્ચય થયો છે, બીજું સંકેત થયો છે, ત્રીજો સંકેત નથી થયો, એટલું જ લેવાનું છે. એમ નથી
લેવાનું,
ભ્રાંતિ નથી, એમ નથી લેવાનું. પણ હજી એકત્વ બુદ્ધિ છે, પરિણામમાં એકત્વ બુદ્ધિ છે. એટલે એકત્વ બુદ્ધિ આત્મા થઈ ગયો ને ઓલી ભ્રાંતિ નથી લેવાની, જે ગ્રહિત મિથ્યાત્મની ભ્રાંતિ છે એ નથી લેવાની, એ નથી લેવાની. વિજ્ઞાન કરતા થી પરમાર્થ પરમાર્થ સ્વરૂપે જ્ઞાનીએ ન આપ્યો હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવા એવો જે જીવને ઉપદેશ કર્યો હોય, તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે, તો એમાં તો કઈ વાંધો નથી આવે એવું. એ બોલમાં નથી, બીજા બોલમાં આજે જરાક સમજ પર થયું છે. આમાં તો કઈ સમજ પર થયું નથી, કેમ કે આમાં તો જ્ઞાનીએ કદાચ પરમાર્થ પરમાર સ્વરૂપ જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાન પુરુષે સન્માર્ગ નાખે એવો જે ઉપદેશ કર્યો હોય, એટલે બીજ જ્ઞાનની વાત નથી. બીજો સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો, એટલે જે ભૂમિકા હોય એ ભૂમિકામાંથી એનો ઉપર આત્મકલ્યાણ બાજુ લઈ ગયા હોય. શું પહેલામાં તો બીજ જ્ઞાન સંબંધી જ વાત છે, સુધારા સંબંધી જ્ઞાન એટલે બીજ જ્ઞાન સંબંધી વાત છે. જ્યારે ત્રીજાની અંદર તો જે મુમુક્ષુ કોઈ પણ ભૂમિકામાં ઉભો હોય તેને તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય, એટલે એ પરમાર્થ બાજુ વધારે આગળ વધે એવો ઉપદેશ કર્યો હોય, કોઈ પણ નીચેની ભૂમિકામાં ઉભો હોય. કારણ કે બીજ જ્ઞાન છે એ છેલ્લી ભૂમિકા છે મોક્ષને, પછી જ્ઞાન દશા છે. અને એને એ રુચ્યો હોય એ ઉપદેશ પણ એને, તો તે જ્ઞાન એટલે એવું જે જ્ઞાન એને આપ્યું તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે, એ આત્મકલ્યાણ સંબંધીનો વ્યવહાર છે, યોગ્ય છે. અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે છે એ શાસ્ત્ર પાઠી હોય અને વાત સિદ્ધાંતે કરે, એમાં કઈ ભૂલ ન હોય, તે શ્રદ્ધાય ઉપદેશ વાત કરે તે શ્રદ્ધાય, એને બી સામાન્ય જીવને એમ લાગે કે ના ના વાત તો બરાબર છે, શાસ્ત્ર કે છે એવું આ જીવ કે છે. તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, એ વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, એનું કોઈ ખાસ પરમાર્થિક કોઈ મૂલ્ય નથી, કે પરમાર્થે કે એની કિંમત નથી, કે પરમાર્થ સંબંધી એનું કોઈ ફળ નથી, એ વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે. શું સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર પ્રાપ્ત થાય છે. પરમાર્થ પરમાર સ્વરૂપે નિકટ મોક્ષ નો ઉપાય છે, એટલે તો એકદમ છેલ્લી ભૂમિકા છે મોક્ષ ને. પરમાર્થ વ્યવહાર સ્વરૂપે અનંતર પરમપર સંબંધે મોક્ષ નો ઉપાય છે. શું કેમ કે એ પણ એ જીવને બીજ જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું છે, એટલે એનો ઉપદેશ પણ કામમાં આવે. જેમ કે કૃપાળુદેવને 21મી વર્ષે જૂઠાભાઈ મળ્યા ને 23મી વર્ષે સુભાગભાઈ મળ્યા, તો એમનો ઉપદેશ એને કામમાં આવે, કેમ કે એમને જ્ઞાન હતું, બીજ જ્ઞાન હતું. વ્યવહાર પરમાર્થ સ્વરૂપે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર પરમાર્થ સ્વરૂપ એટલે શું કે ઘણા કાળે, એટલે કોઈ જીવને ઉપર મોક્ષ માર્ગ બાજુ ખેંચ્યો હોય તો પરંપરા એ લાંબા કાળે એને મોક્ષ માર્ગમાં આવી શકવા એવું છે. અને વ્યવહાર વ્યવહારનું ફળ આત્મ પ્રત્યે થવું સંભવતું નથી, બહુ સ્પષ્ટ વાત છે. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખશું એટલે વિશેષપણે સમજાશે, અને આટલી સંક્ષિપ્તતાથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં. ઠીક છે. બીજ જ્ઞાન સ્વાદ ને નામ આપ્યું સુધારસ અનુભવ ને, કેમ કે ત્યાં પણ કેટલીક શાંતિ નો અનુભવ થાય છે પેલા પેલા, કારણ કે રાગ નો આધાર છોડ્યો અને જ્ઞાન ના આધારે જ્ઞાન સ્વભાવ ઓળખ્યો, તો એ વખતે જે કાંઈ એને આત્મશાંતિની ઝાંખી થઈ પરોક્ષપણે હજી, અને પરોક્ષપણે સ્વરૂપ ભાઈશું કે આ તો શાંતિનો સાગર છે, સુખનો સાગર છે. એટલે દરિદ્રી માણસે પોતાનો ખજાનો જોયો અને કેટલો આનંદ આવે એને, હજી એ ખજાનો ભોગવો નથી, એને મકાન બનાવ્યું નથી, કપડાં બનાવ્યા નથી, દાગીના બનાવ્યા નથી, અનાજ લાવ્યો નથી, પણ સાવ દરિદ્રી છે, ચીંથરે હાલ ને મટકો રોટલો મળતો નથી, અને ઘરમાં ખજાનો જોયો ને કેટલો આનંદ થાય, એવી રીતે આને આનંદ થયો. તો એને સુધારસ નામ આપ્યું. સુધારસ તો એક અમૃત રસ, સુધા એટલે અમૃત, અમૃત રસનું નામ આપ્યું. ખરેખર તો અમૃતનો સાગર જોયો છે પણ ચાખ્યો નથી, તો પણ એને અમૃત રસ નામ સુકરો સુકરો આપ્યું, આકર્ષણ થાય એટલા માટે. શું ખુલ્લા કાગળમાં એટલે પોસ્ટ કાર્ડમાં, ઉપર પોસ્ટ કાર્ડ છે 471 નો. સુધારસ પ્રત્યે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું, તો એ ચાઈને લખ્યું હતું, એટલે ઈરાદાપૂર્વક લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે એમ નહીં, એટલે તમે કલ્પના કરશો એમ નહીં, એમ જાણી લખ્યું હતું. કાંઈ કાંઈ તે વાતના ચર્ચક જીવીને તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંબંધ છે. એટલે જિજ્ઞાસા ડેવલપ કરવા માટે સુધારસ શબ્દ વાપર્યો હતો, કે કાંઈક વાતોપૂર્વ કહેવા માગે છે, એટલો જ મારો હેતુ હતો. એમણે 472માં ચોખ્ખો કર્યો છે. પણ રામ સુધારસ મોટું આપ્યું એ અમે ચાઈ ને આપ્યું છે, કેમ કે તમને જિજ્ઞાસા વધે, આકર્ષણ વધે, કઈક વાતો પૂર્વ કહેવા માંગે, એટલા માટે ચાઈ ને લખ્યું હતું. વાત કઈ આગળ પાછળ ચર્ચા નહીં હશે, એટલે કે આ વાતના ચર્ચક જીવને વધારે અપૂર્વતા ભાષે, એટલા માટે જઈને લખ્યું. પ્રત્યક્ષ અંશે પ્રતિભાસ આવે છે, પણ છે ઓળખાણ નહીં, પ્રતિભાસ ની વાત છે, અનુભવ ની વાત નથી, સ્વસંવેદન. નિમિત્ત થાય એમનો પોતાનો દાખલો છે. સુભાગભાઈ એમને 23માં વર્ષે જ મળ્યા છે, અને 751 માં એમણે લખ્યું કે ત્રણેય સંકેત સ્વીકારવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. શું એમણે લખ્યું, એટલે ત્રણેય સંકેતના ધારક જીવો પ્રત્યે આદર સત્કાર ભક્તિ થવી જોઈએ. નિમિત્ત નો થાય, તો એના પરતા આદર ભક્તિ અને એને એને સંકેત છે એ સ્વીકારવું જોઈએ. સત્પુરુષની ઓળખાણ જે જીવને થઈ છે એ પણ બહુ મોટી વાત છે, એમ એમનું કહેવાનો આશય છે. એ બહુ મોટી વાત છે, કેમ કે એ જીવ નિર્વાણ પદનો અધિકારી થઈ ગયો, ભલે અત્યારે બીજાને નિમિત્ત થાય એવું યોગ્યતા નથી એનામાં. શું પણ ત્રીજા ભંગમાં એ આવે, એ ત્રીજા ભંગમાં આવે, વ્યવહાર પરમાર્થ સ્વરૂપમાં આવે. મણિભાઈ ગાંધી ને વાળ્યા એ બેને, તો આપણને ચોખ્ખી ખબર છે. શું બધી જુઠાભાઈ ને એ લોકોને પણ એમને વાળ્યા છે. સુભાષભાઈ એમને અનુસરતા હતા, સુભાષભાઈ નું એટલું નિમિત્ત નું બન્યું, પણ કૃપાળુદેવ નો જેમ જેમ પરિચય થતો ગયો એમાં યોગ્યતા હતી તો ફેરફાર આવ્યો.
બોધ બીજ જે શાસ્ત્ર માં છે એ શ્રી ગુરુ ના શ્રી મુખે થી આવે તો જ બોધ બીજ કહેવાય, એ સિવાય સજીવન
મૂર્તિ જોઈએ અને કા બીજ જ્ઞાન વાળો જોઈએ, સ્વરૂપ નિશ્ચય વાળો જોઈએ. પણ એ પિરિયડ થોડો છે, એ પિરિયડ થોડો છે, પણ છતાં એમાં કોઈક વચ્ચે આવી જાય તો પછી એનું કામ થઈ જાય. અનંત વાર સત્પુરુષ મળ્યા છે પણ એક વાર પણ ઓળખાણ થઈ નથી. અને એક વાર ઓળખાણ ક્યારે થાય? દ્રઢ મુમુક્ષુત આવી હોય, સાચી મુમુક્ષુત આવી હોય ત્યારે. તો ખરે મુમુક્ષુતા કોઈ વાર આવી નથી, ઓળખાણ કોઈ વાર થયું નથી. યોગ્યતા હોય તો
એ પ્રકારે એક કોઈ બેરો માણસ હોય અને એની યોગ્યતા હોય તો નિમિત્ત થાય. અચ્છા,
યોગ્યતા હોય તો એનામાં યોગ્યતા હોય તો થાય. અનંતવાર જઈ એમાં કઈ બહુ,
એટલે એનો કઈ એટલો બધો
ચાર લબ્ધિ અનંતવાર થઈ ગઈ એમ કે છે.
બરાબર,
પ્રત્યક્ષ ઉપલે સાંભળ્યો હોય પ્રત્યક્ષ ઉપદેશ ની પ્રાપ્તિ અને દેશ ના લબ્ધિ કહે છે. એમ અહીંયા તો એટલી જ મર્યાદા લેવી છે કે અજ્ઞાની જીવ નું શ્રવણ કર્યું હોય એનો કઈ અર્થ નથી. આત્મ પ્રત્યે એનો કોઈ નિરર્થક છે. એટલે આ લખવા પંડિતો બધા કે ને કે અમે પ્રભાવના કરીએ છીએ, અમે પ્રભાવના કરીએ. તમે શું પ્રભાવના કરો? તમારામાં પ્રભાવના થઈ નથી, પ્રભાવના કરો તમે.
ખરેખર
અપ્રભાવના
લીધું ને. સ્વરૂપ સ્થિતિ સંભવિત છે, પુરુષ બોધ ના આપતા હોય તો પણ મુદ્રા જે
હજારો લાખો આવી જાય છે. ગુરુદેવ પાસે તો લાખો માણસો આવી
ગયા.
એમના ચરણ માં વર્ષો સુધી રહ્યા હોય એને ઓળખાણ ન થાય. સુગાની જીવા એક દિવસ માં ઓળખાણ કરેલી. આ તો બધું કઈ ગણિત જુદી જાતનું છે, યોગ્યતા આધારિત ગણિત છે. યોગ્યતા વસ્તુ યોગ્યતા વાળાને તો જરૂર દેખાય જ ને. યોગ્યતા વાળાને સત્પુરુષ ને જરૂર દેખાય વિના એને ફર્સ્ટ થોટ જ આવે છે. હું અજાણ વાંધો છું, ક્યાં જઈશ, કઈ બાજુ પગ મૂકીશ, અંધારામાં ઉભો છું. હા, વાંધો છું, અંધારામાં ઉભો છું, કઈ બાજુ હાલવા માંડીશ, મને ખબર નથી કઈ બાજુ હાલી. ઉલટી બાજુ હાલીશ તો પલી બી કે નહીં લાગે છે. ઉલટી બાજુ હાલીશ તો એના કરતા દેખતા ને આરે રાખો તો મુસીબત તો વધે નહીં મારે. એ ફર્સ્ટ થોટ આવે છે, કોમન સેન્સ નો વિષય છે. આઉટ ઓફ કોમન સેન્સ ન ખબર પડે એ આઉટ ઓફ કોમન સેન્સ છે, સમજી લેવાનું. બાકી તો એ વિષય છે.
આપણે વાત થઈ હતી ને સુરતમાં કે વેદના વિશે વિચારો ચાલતા હોય
તો એની કન્ટિન્યુટી જે નથી રહેતી, લક્ષ બીજે ચાલ્યું જાય છે, એ કેમ વારે વારે એવું થઈ જાય છે?
એટલે શું છે કે વેદનાનો જે પ્રકાર ચાલતો હોય એની પ્રાધાન્યતા છૂટી ગઈ, મુખ્યતા છૂટી ગઈ, બીજી મુખ્યતા વહી ગઈ તો પછી છૂટી જાય ને. એથી કયો મોટો પ્રોબ્લેમ છે? ચાલો કયો એથી કયો મોટો પ્રોબ્લેમ છે? મોટા પ્રોબ્લેમને આપણે મૂકી દઈએ તો શું થાય? ભૂલ નથી કઈ, નાની વાતને મોટી કરીએ, મોટી વાતને નાની કરીએ, તો એ તો બધા એ જ ભૂલ કરે છે ને. મુસલમાન કે વ્યાજ ન ખાવું, એમાં કયો મોટો ધર્મ હતો? એમાં ઊંચો પહેરવો, એમાં કયો મોટો ધર્મ હતો? એ લોકો શું, અમારે એક વાપતો હતા ખરાક ખાન, ખાનમાં વાપરો હતો, સાકરના કારખાનાવાળા બધા મુસલમાન છે ને, બધા મહેમાન લોકો લાવે તે હજ કરી આવે લો તો દાદી બાટી રાખે ને ડંગો હું પૈસા વાળા માણસ મળે ને, એટલે એમ કેમ ઊંચો પહેરે છે? નહીં તો માણસ એમ છે કે ચાલો ભાઈ ગમે સગવડે ગોળ ઉતારી નાખીએ છે, કપડા હાઈ ક્લાસ પહેરે, લેંગો ઊંચો પહેરે. હું આ કઈ આમ કેમ છે તમારે? તો અમે જે હજ પદ ભરી આવીએ ને એને લેંગો ઊંચો પહેરવાનો. હું કેમ? તો અભિમાન ન છોડી જાય આપણને. યુક્તિ, યુક્તિ હિન્દુ માં કે ભાઈ તમે બહુ સારી સેવા કરો ને, આપણે બધું ઈશ્વર અર્પણ કરી દઈએ છીએ, કૃષ્ણ અર્પણ દીધું, કોઈ ભગવાને કરાવ્યું, આપણે કાંઈ કર્યું નથી, ભગવાન મારા હાથે કરાવે છે, હું કાંઈ કરતો નથી, એમ કરું ને અભિમાન ટાળવા માટે કઈ ને કઈ યુક્તિ ગોતી કાઢવી. યુક્તિમાં ટકે કેટલો? એ ઉપદેશ બોધ છે કે અભિમાન ન કરવું, પણ એ સિદ્ધાંત બોધને કારણભૂત થાય એવો ઉપદેશ નથી.
અને
દર્શન કરે કારણ કે એને સાચી રીત માની લીધી, ઉપાય માની લીધો. એમ નાની વાતને મોટી કરીએ તો એમ મોટી વાત છૂટી જાય છે. એક ને એક બે માં ભૂલ કરીએ છીએ, હમણાં આજે લાંબી ચોડી તો વાત નથી, આ મોટી ના નાની બે જ વાત છે. દસ વાતમાં બે વાત ભૂલી જઈ જુદી વાત છે, બે માં ઉલટી સુલટી ભૂલ થઈ જાય તો શું કામ લાગે? રાજેન્દ્રભાઈ બહુ કહેતા હતા અમને, ગમે એમ કરીને અમને વેદનામાં આવી જાય એવું કઈ કરીને કરીને જાઓ, વેદનામાં આવીને કરીને જાઓ. સવારે થોડી પરિભ્રમણની વાત ચાલી ગઈ હતી, એમને વાઈફ છે તો રડી ગયા હતા, સાચી વાત છે આવું ભયંકર પરિભ્રમણમાં સપડાઈ જઈએ મરાઈ જઈએ, કે જો તમને કેવી અસર થઈ હતી. પણ પછી તરત પાછું બીજા વાગે ઘૂસી જઈને ભૂલી જઈ છે.
પ્રયત્ન કરવાથી ને સહેજ ટકે તો ટકે,
ટકે એટલે કેવું ટકે, એને એને બરાબર ભાસી ગયું હોય પરિભ્રમણ નું દુઃખ. ઓહો, અમારા કાંઈ પાર વગરનું, હિસાબ વગરનું દુઃખ છે, ભાસી ગયું હોય ને, એની ઇફેક્ટ એવી આવે કે એને એને એ વેદના મટાડવી હોય તો મટે નહીં, એના બદલે રાખવી હોય તો રહેતી નથી. ક્યાં ઉભો છે, કેટલું બધું ડિસ્ટન્સ છે. ઘરનો એક માણા મરી જાય તો છાનો રાખવો હોય તો રહે? ભાઈ બાપુ તું છાનો રે, બાપુ તું છાનો રે, બાપુ તું સમાધાન કર, ઓલું કે પણ મારાથી રહેવાતું નથી, એનું નામ વેદના કહેવાય. ઘરના માણાનું એટલું થાય થાય છે, અહીંયા ભગવાનનું કાંઈ લાગતું નથી, એને નિજ પરમાત્માનો વિયોગ છે કે નહીં એમ છે.
વિરેન્દ્ર ભગવાન ને કુતરા માં જે ખાતું જે પરિણામ એ બે એક સરખું છે. વિરેન્દ્ર ભગવાન ને કુતરા પર એ પરિણામ જોતા પોતાનો એ ભાવ અહીંયા આદરભૂત થાય. એ બંને માં કઈ અંતર નથી, ભાઈ એક સરખું જ છે પરિણામ એમ ફિલિંગમાં આવે. ભાઈ માં કઈ અંતર નથી, કુતરા ઉપર અંતર મુક્તા ના દર્શન થતા જ પોતાને એ ભાવ માં અહીંયા સહજ આદરભૂત થવા મળ્યા પોતાને. એ બંને નું જે વાચ્ય જે છે, પરિણામ રૂપ જે વાચ્ય છે એ ભાઈ એક સરખું છે, એ ભાઈ માં કોઈ અંતર નથી.
બે જગ્યાએ સ્વભાવ જ છે, બે જગ્યાએ સ્વભાવ છે.
આત્મલગ્નિ પૂર્વક નો વિચાર હોય ત્યાં જ્ઞાન નો જોર હોય, જ્ઞાન નો બળ હોય, અને સંસાર ના સંબંધી વિચાર હોય ત્યાં રાગ છે વધારે, એટલે ચારિત્ર નો બળ છે,
રાગ નું જોર છે,
રાગ નો દોષ છે ને,
રાગ નું જોર છે,
ચારિત્ર દોષ છે. આમાં જ્ઞાની નો વિકલ્પ હોય અને એક અજ્ઞાની નો વિકલ્પ, બે વિકલ્પ માં તો તફાવત છે. તો જ્ઞાની ના વિકલ્પ ને સવિકલ્પ કહીએ અને અજ્ઞાની ના વિકલ્પ ને વિકલ્પ કહીએ, તો
બીજી દશા ની સાથે છે, જ્ઞાન દશા ની સાથે વિકલ્પ હોવાથી એને સ્વવિકલ્પ કહેવાય છે. પેલા તો એટલો વિકલ્પ જ છે, બીજી દશા જ નથી, પછી શું કહેવાનું છે,
એટલે એને માત્ર વિકલ્પ
કહેવામાં. વિકલ્પ કરતા એટલે અજ્ઞાન મિથ્યાત્વ વધારે નુકસાન કરે. વિકલ્પ નું એટલું નુકસાન નથી જેટલું અજ્ઞાન અને મિથ્યાત્વ નું નુકસાન.
પર્યાયનો ભેદ નહીં પાડતા, સ્વભાવ દ્રષ્ટિ આવી રીતે કહેવાય છે.
એમાં તો શું છે, એમાં પર્યાય લક્ષ્મી નીકળી
ગઈ,
પાણી જ રહ્યું, પર્યાય નો ભેદ લક્ષ્મી નીકળી ગયો, એટલે એ ન્યાય થી પણ પ્રયોજન સિદ્ધ થયું, આ ન્યાય થી પણ પ્રયોજન સિદ્ધ થયું. પર્યાય નું જે લક્ષ કાઢવું છે, ન્યાય જુદા જુદા છે એના માટે.
જ્ઞાન
સામાન્ય છે અભિનંદે છે. ભેદ ને નથી બતાવતા, ભેદ એક સામાન્ય ને બતાવે છે, ગાથા છે. આગમ પદ્ધતિ શું છે, વસ્તુના કોન્સ્ટિટ્યુશનલ સ્વરૂપને બતાવે છે કે બંધારણ શું. ત્યાં વસ્તુનું બંધારણ બતાવવાનો હેતુ છે, પણ હે ઉપાધિના ઉપદેશનો હેતુ નથી. ખાલી બંધારણ બતાવો કે વસ્તુ આ રીતે કોન્સ્ટિટ્યુશનલી બંધાયેલી છે. અત્યારે ઓલી વસ્તુની જરૂર નથી. એ તો બધા નહીં જે છે ને એ એક જ પ્રયોજન માટે છે. કેટલા નય છે બધા? અશુદ્ધ નય નામનો એક નય છે, 46 નયમાં એક અશુદ્ધ નય, 46 જે વર્તમાન શુદ્ધતાને વિષય કરે, શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ, તેને અશુદ્ધ નય કહેવાય છે. પણ ત્યાં પ્રયોજન સિદ્ધ કેવી રીતે થાય કે એવું ક્ષણવર્તી અશુદ્ધતા તે મારું મૂળ સ્વરૂપ નથી, શુદ્ધતાની અપેક્ષા લઈને અશુદ્ધતાને નિષેધ આવે, એવી રીતે એ નહીં છે. ગમે તે નહીં થઈ નહીં છે, એ જુદી જુદી ચેનલ છે, એક જ બાજુ જવાની. બધી દિશામાં ઉભેલાને એમ કહે છે કે તમે આ એક જગ્યાએ આવી જાઓ, અહીંથી આવો, કા બાજુથી આવો, કા બાજુથી આવો, કા બાજુથી આવો, આ બાજુથી આવો, આ બાજુ એમ કેમ. પર્યાય રહિત દ્રવ છે, ભૂલ ત્યાં ખાધી હતી.
પર્યાય
સહિત કરવા જાવ, પ્રમાણ નો જે વિષય છે એમાં શુદ્ધ પર્યાય સહિત અનુભવ છે, નિર્વિકલ્પ અનુભવ. ત્યાં દ્રવ પર્યાયના ભેદ નથી હોતા, ત્યાં અનુભવ થાય છે એટલે દ્રષ્ટિનો વિષય લઈ લે છે, કલ્પીને. શું કરે છે? કલ્પીને. કલ્પનામાં એને શાસ્ત્ર આધાર મળી જાય, દ્રવદ્રષ્ટિમાં એવું છે નહીં, એટલે એ તો દ્રષ્ટિ વાનને જ ખ્યાલ આવે કે દ્રષ્ટિનો વિષય એક ત્રિકાળી સામાન્ય છે, એમાં પર્યાય નથી આવતી. એ ભૂલ ખાધેલી વિમલચંદ, એ ભૂલ ખાધેલી વિમલચંદ નો ઉઘાડ તો હરિભાઈ કરતા ઘણો.
હરિભાઈ નો કઈ નહીં સામે, વિમલચંદજી સામે હરિભાઈ નો ઉઘાડ કઈ નથી,
કઈ નહીં, કોઈ નહીં, કોઈ નો આવે ગુરુદમ કે ત્રણ ફિરકામાં કોઈ નથી એવો ઉઘાડવાનો. દ્રષ્ટિનો વિષયમાં ભૂલ ખાઈ ગયેલા, ઉઘાડનો અહમ આવે એટલે પછી મુશ્કેલી, ભૂલ સુધારે નહીં.
વસ્તુનું જે બંધારણીય સ્વરૂપ છે એ તો માત્ર સમજણ પૂરતી વાત છે ને,
બસ
બાકી તો કલ્પના જ થાય છે શું થાય, સંભાષણ ન હોય.
સ્વરૂપનો, તો ત્યાં તો કલ્પના થવાની, બીજું શું થવાનું છે?
બંધારણ જે વસ્તુનું સ્વરૂપ છે એ ભાવભાષણનો વિષય નથી. ભાવભાષણનો વિષય તો સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે, એ દ્રષ્ટિનો વિષય છે. એટલે ક્યાં શું લેવું, કેમ લેવું, એ પોતાની મેળે નક્કી કરવા જાય તો કલ્પના ચડે, યથાર્થ રસ્તો ચડે તો વાંધો ન આવે.
એવડી મોટી ભૂલ હતી તે છતાં પોતાને જ્ઞાની માનતા હતા, આમાં કઈ રીતે માનતા છે?
ધ્યાન બ્યાન કરવા બેસતા હોય એમાં થોડીક શાંતિ ક્યારેક લાગી હોય, બીજે રસ્તે ચડવાના ઘણા પ્રકાર છે,
વિસ્તૃત ભૂલ પણ થઈ જાય.
ઠીક છે,
નિર્વાણ દર્શનના બીજા પ્રકરણમાં આપે લીધું છે, જયારે સ્વરૂપનું ભાવભાષણ થાય છે ત્યારે દ્રવ્ય ગુણ પર એનું યથાર્થ
જ્ઞાન થાય છે, એ બંધારણનું જ્ઞાન થાય. બંધારણનું કંઈ અજ્ઞાન થઈ જાય છે અને સ્વરૂપનું જ્ઞાન થાય છે એમ નથી, બે થઈ જાય છે.
વસ્તુના અન્વેષણ કાળે જ આની જરૂર પડે, આરાધના ના કાળે આની જરૂર નથી.
નહીં ચક્ર, નહીં ચક્ર, વસ્તુનો નિર્ણય કરવો હોય ત્યારે જુદી વાત છે, નક્કી કરવું વસ્તુનું સ્વરૂપ કેવું છે, દ્રવ્યનો પર્યાય છે, એ અન્વેષણ કાળ છે, આરાધના સમય નહીં. હા, કઈ એમાં જોયું છે કે આરાણ સમયે પછકો અણુઓ જમવા, પછકો એટલે પ્રત્યક્ષ, અણુ એટલે આત્મા, જમવા એટલે જેથી, આત્મા જેથી પ્રત્યક્ષ છે માટે ઓલી વાતની જરૂર નથી. આરાધન સમયે તો આત્મા પ્રત્યક્ષ છે, જ્યારે આત્મા પ્રત્યક્ષ છે પછી એમાં આ ધર્મ આ ગુણ આ પર્યાયની ક્યાં જરૂર છે? નથી અનુભવમાં આવ્યો ત્યારે નક્કી કરે યુક્તિ માર્ગથી. કચ્છો અન્વેષણ કાળે યુક્તિ માર્ગથી દ્રવગુણ પ્રિયને નક્કી કરે છે.
ભાવના
નો વિષય ચાલતો હોય છે, મૂળ સ્વરૂપ ની ભાવના છે ત્યાં પર્યાય નો વિષય નથી આવતો. 50મી ગાથામાં એ જ છે ને નિયમસારમાં, કે ચારે પર્યાય હું નથી, ચારે પર્યાય ઉપાદેય નથી, પરદ્રવ્યમ પરભાવમ એમ લીધું છે ને સ્વરૂપ ને ત્રિકાળી ની ભાવના જ એટલે લીધી છે, એટલી હદે વાત લીધી છે. જીવ પરિભ્રમણ કરતા કરતા ક્યારેક આત્મકલ્યાણની ભાવનાથી શુદ્ધેવાદીનો યોગ પામી મૂળને મંદ કરવા સુધી આવે છે, દર્શન મૂળને મંદ કરે છે, પરંતુ મૂળનો અભાવ થાય, ગ્રંથિભેદ થાય, તે પહેલા સંસાર પરિણામી થઈ પાછો વળે છે, વળી પાછો અથવા પાછો પડે છે, પાછો વળે છે અથવા પાછો પાછો પડે છે. તેનું કારણ વિચારતા એમ કેમ થયું, તેનું કારણ વિચારતા શરૂઆત યથાર્થ પ્રકારે થઈ નથી, કે ક્રમથી શરૂઆત થવી જોઈએ એ નથી થઈ. દેવગુરુ શાસ્ત્ર સદપુરુષનો યોગ પામ્યો, ઉપદેશની અસર થઈ, દર્શન મૂળ મંદ થયો, પણ શરૂઆત બરાબર થઈ નથી. મૂળ મંદ થવાનો યથાર્થ ક્રમ રહ્યો નથી. દ્રઢ મોક્ષેચ્છા વિના સપ્રમાણ વીર્ય ગતિ પુરુષાર્થ, સપ્રમાણ વીર્ય ગતિ એટલે સંવેગ, એ વખતનો ભૂમિકા અનુસારનો ઉત્પન્ન જ ન થાય તે સ્વાભાવિક છે. યથાર્થ પ્રકારે શરૂઆત ન થઈ હોય તો દ્રઢ મોક્ષેચ્છા ન હોય, એટલે લક્ષ્ય બાંધ્યું ન હોય, અને એને અનુસરીને જે સંવેગ આવવો જોઈએ એ વીર્ય ગતિ ન થઈ હોય, અથવા સ્વલક્ષીપણું ન આવવાથી પરલક્ષીપણામાં જ ધર્મ સાધન થવાનું બને. તેથી ધારણા જ્ઞાનનો ઉપયોગ થઈ શકે નહીં. ધારણા થઈ ગઈ હોય, ઉપદેશ સાંભળ્યો હોય, વાંચ્યો હોય, વિચાર્યું હોય, એ વગેરે નિષ્ફળતાના કારણો ખચિત વિચારવા યોગ્ય છે, અને યથાક્રમે યથાર્થપણે શરૂઆત કરવા યોગ્ય છે. યથાર્થ પ્રકારે મંદ પડ્યો છે, પણ યથાર્થ પ્રકારે મંદ નથી પડ્યો. બહુ ભાગ આવું બને છે. મૂળ વાત તો એ છે કે પોતાને આત્મકલ્યાણની જરૂરત લાગી હોય, લોકોને ખરેખર જરૂરત લાગી હોય, આ તો મારે ક્રિયા બધા ચાલશે જ નહીં તો વાત જુદી બને છે. અથવા આત્મકલ્યાણની એવી ઊંડી ભાવના, અંતરથી ભાવના જાગી હોય તો વાંધો નથી આવતો, તો પછી બધું સવળું ઉતરે. કેમ કે એની ભાવનાને વિરુદ્ધ થાય એવા પરિણામથી એને ઠેસ લાગે. એટલે તરત ત્યાંથી પાછો વળે, આ ન ચાલે, આમ સહન ન કરી શકે. ભાવનાને ઠેસ લાગે એ સહન ન કરી શકે. એટલે આડે અવડે પરિણામ જાય ખરા, આગળ ન વધે, વધી ન શકે. ભાવના ઊભી છે સામે, એટલે ભાવના એને આડે અવડે જવા ન દે. વધારે થઈ જાય બીજી વાત છે, પણ આગળ ન ચાલવા દે. આ પરિસ્થિતિ છે. મૂળમાં જે ખામી છે એ ભાવનાની ખામી છે. ભાવના જે આવવી જોઈએ એ ભાવના જોઈએ. એ ભાવના હોય તો લાઈન પડી જાય, બધી બરાબર લાઈન પડે. ભાવના બરાબર હોય તો વેદના પણ આવવાની, કેમ કે પોતાની ભાવના સફળ થતી નથી, એટલે દુઃખ થવાનું. સામાન્ય રીતે જે મુમુક્ષુઓ વેદનામાં નથી આવતા, એની પ્રોબ્લેમ થાય છે કે વેદના નથી આવતા. આપણે એક પ્રશ્ન ઉઠાવી શકાય, અથવા પોતે પોતાને માટે એ પ્રશ્ન ઉઠાવે. શું તું ભાવના લઈને આવ્યો છું કે નહીં? હા, ભાવના લઈને તો આવ્યો છું. ના નહીં પડે બરાબર, કેમ કે આ ક્ષેત્રમાં આવે છે, પ્રવૃત્તિ કરે છે, સમય શક્તિ ખર્ચે છે. સાવ ભાવના વગરનું હોય એમ ન હોય, કાંઈ કોઈ અન્યથા હેતુથી આવતા હોય નહીં આપણે ચર્ચા નહીં, પણ કાંઈક ઓછી વધતી ભાવના લઈને આવ્યો હોય, ઓછી વધતી ભાવના લઈને આવ્યો હોય અને એને કારણે આગળ ન વધાતું હોય, આમ તકલીફ થતી હોય, ત્યારે એને પોતાના માટે પ્રશ્ન પૂછવાનો હોય કે તારી ભાવના સફળ નથી થતી, એનું તને દુઃખ કેટલું? માન્યું, ભાવના લઈને આવ્યો છું એ માન્યું, આગળ નથી વધી શકતો માન્યું. હવે ત્રીજો પ્રશ્ન છે કે એનું તો પછી દુઃખ તને થવું જોઈએ કેટલું?
કેટલું મૂલ્ય છે એ
ભાવના? હા, તરત ખબર પડી જશે કે ઉપર ઉપરની છે કે ઊંડાણની છે. ઊંડાણની છે તો સહન નહીં કરી શકે, બહુ દુઃખ થશે. ઉપર ઉપરની હશે તો થોડુંક થઈને વળી પાછું બીજું, થોડુંક થઈને વળી પાછું બીજું. રસ લઈ લે બધું, બધું રિયાઝ દર્શન તમને સાંભળેલું. પ્રકારમાં આવે આગળ વધે રહી ન શકે. એ પ્રકાર શું છે કે રહી ન શકે, એમને એમને રહી જાય એમ રહી ન શકે.
અધિકતા એને આત્મકલ્યાણ કરતા સંસારની છે, સંયોગોની છે, એ વાત નક્કી છે. કેમ કે તો પરિણામ તો ત્રાજવાના પલ્લા જેવા છે, જ્યાં અધિકતા થઈ એ પલ્લું નીચે બેસવાનું, જેની અધિકતા થઈ, બે પલ્લા છે સંસાર ને મોક્ષ, જેની અધિકતા થઈ એ પલ્લું નીચે બેસવાનું. ઉપયોગ જ્ઞાન દર્શન ગુણની પર્યાય છે, બાકીના બધા ગુણો પરિણામ સામાન્ય રીતે કહેવાય છે. ઉપયોગને પણ પરિણામ કહેવાય, પણ બધા પરિણામને ઉપયોગ નથી કહેવાતો. દ્રવ્યના પરિણામને પણ પરિણામ કહેવાય, ગુણોના પરિણામને પણ પરિણામ કહેવાય. એક દ્રવ્ય પરિણામ, એક ગુણ પરિણામ. પણ જ્ઞાન અને દર્શન બે ગુણ છે, એના પરિણામને ઉપયોગ કહે છે. બીજા કોઈને ગુણોના પરિણામને ઉપયોગ શબ્દ નથી લાગવું પડતો. માત્ર જ્ઞાન જે છે એ ઉપયોગાત્મક નથી. માત્ર જ્ઞાન છે એ ઉપયોગનું અંતરંગ પાસું છે. આમ સામાન્ય રીતે ઉપયોગ શું છે, બહાર સાવધાનીપૂર્વક જાય છે. સાવધાનીપૂર્વક બહાર જાય, પરની સાવધાની કરે, સ્વની સાવધાની કરે, પણ આપણે ઉપયોગ કહીએ છીએ. ઉપયોગમાં એ સેન્સ છે સાવધાનીને. જેમ કે ઉપયોગ થી એક પળ પણ ભરનાશ, તમે સાવધાની લેવી છે. એટલે દર્શન જ્ઞાન બે ના પરિણામ નો ઉપયોગ કરે છે, પણ દર્શન ઉપયોગ પકડાતો નથી. જે ચર્ચા ચાલે છે મોટા ભાગે જ્ઞાનોપયોગ ની ચાલે છે. અને માત્ર જ્ઞાન છે એનું સામાન્ય અથવા અંતરંગ પાસું છે, એ જ પર્યાય નો ઉપયોગ નો. પણ શ્રુતજ્ઞાનમાં બે ભેદ છે, ઉપયોગ અને લબ્ધ, બે ભેદ છે. એટલે જેટલું એક્વાયર્ડ નોલેજ થાય છે એ લબ્ધમાં જાય છે, પ્રાપ્ત થયેલું જ્ઞાન લબ્ધ થતું જાય છે, લબ્ધ થતું જાય. ગમે એટલું લબ્ધ થાય એમાં ગડબી ન થાય, ગમે એટલું થાય. એક માણસ ઘણી વિદ્યા નથી જાણતો, આ માણસ ને 16 ભાષાનું જ્ઞાન છે. એના બાપા મને 16 ભાષાનું જ્ઞાન હતું એમ કહેવાય છે. ગમે એટલું હોય ને એમાં કઈ ગડબી ન થાય, બધી ભાષા જાણે. રામચંદ્રજી 72 કળામાં પ્રવીણ હતા. સંસારની 72 એટલે બધી જ, બધી કળામાં પ્રવીણ હતા. એ તો પુરુષોત્તમ પુરુષ કહે છે લોકો. ઉપયોગમાં તો ઘણી વાતો છે, ઉપયોગ ને અનુલક્ષીને ઘણી વાતો છે. એટલા માટે જ્ઞાન નું પ્રકરણ આપેલું છે તત્વાનુશીલન ના પહેલા ભાગમાં 8મો આર્ટિકલ છે, એ આખું પ્રકરણ લખ્યું છે જ્ઞાન ઉપર. ભિન્ન ભિન્ન ગુણ સ્થાનમાં ભિન્ન ભિન્ન પ્રકારે જ્ઞાનને સમજવા જેવું છે.
આપણે લખ્યું છે ચૈતન્યને વિધિપૂર્વક અનુસરનારો જે પરિણામ છે એ ચૈતન્ય અનુવિધાયી છે.
એટલે ઉપયોગને એજ સચ સમજવો હોય જેમ છે એમ, તો એ રીતે સમજવો જોઈએ કે ઉપયોગ શું છે. કે ચૈતન્યને અનુસરીને વિધિપૂર્વક જેની પ્રવૃત્તિ છે એવા પરિણામને ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. એ શાસ્ત્રમાં ઉપયોગની પરિભાષા છે, ડેફિનેશન છે, ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ.
આ જ્ઞાન
દર્શન સિવાય
ના બીજા કયા કયા પરિણામ હોય છે એકી સાથે ચાલતા હોય?
આમ તો બધા ગુણ ના પરિણામ તો દર સમયે પરિણમે છે. મુખ્ય જે સાધના અને વિરાધનામાં જાય છે એ ચાર ગુણોની પ્રવૃત્તિ છે. સવળા પડે તો સાધના, સવળા પરિણમે તો અવળા પરિણમે તો વિરાધના. બે સાઈડ છે, ત્રીજી સાઈડ નથી. પછી એમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને પુરુષાર્થ, આ ચાર ગુણોની મુખ્ય પ્રવૃત્તિ છે. સુખ તો, સુખ અને દુઃખ એ તો ઓરિયન્ટેડ પોઝિશન છે, એ ગુણમાં જ પર્યાય છે અને મુખ્ય ગુણ છે. પણ એ એના ઉપરથી ઉત્પન્ન થતી રિઝલ્ટેડ પોઝિશન છે. ગુણ પરિણમા વિનાનો રહે નહીં, આત્મા પરિણમા વિનાનો રહેતો નથી, પદાર્થ પરિણમા વિનાનો રહેતો નથી. તો પદાર્થના સર્વ ગુણો પરિણમા વિના રહેતા જ નથી.